ரமணிஞ்யதர்ஷனம் மந்தஹாசருச்சிரானநாம்புஜம் பூஜிதம் சுகசம்பருணாநிகேதனம் விரதானதபக்ரியாஃபலம் சஹஜானந்தகுரும் பஜே சதா. ஓம் ஸ்ரீ பூர்ணபுருஷோத்தமாய நமோ நம. ஸ்ரீ லக்ண்டாய நமோ நம. ஸ்ரீ கணசாமாய நமோ. கிருஷ்ணாய நமோ நமஃ. தர்ம ராக்கே தர்மி கஹவாய, தர்ம வினா ஜனே பல நா ரஹவாய. धर्म जाता सुख सर्वे जाय,
धर्म जाता सुख सर्वे जाय.
धर्म रहे छे ये वाजन माय,
धर्म रहे छे वाजन माय.
धर्म राखे ते धर्मी कहवाय, ભગવાનની આજ્ઞાનો લોપ થઈ જતા જેને ક્યાંય સુખ શાંતિ રહે જ નહીં, ખાવું ભાવે નહીં, ઊંઘ આવે નહીં, હૃદય બળ્યા કરે, એવા માણસમાં ધર્મ રહે છે અને એ માણસ ધર્મી કહેવાય. ધર્મ એનામાં છે માટે એને ધર્મ વિના એક પળ પણ રહેવાતું નથી. પણ ધર્મ જાય અને હૃદયમાંથી સુખ જાય એવા જવલ્લે માણસો હોય છે. બાકી બધા નશરમાં ને નકટા દુનિયામાં જ્યાં હોય ત્યાં દેખાય છે. અને સત્સંગમાં એવા ખૂબ માણસો છે જેને કોઈ શરમ નહીં, નાક કાન કશું જ ન હોય. મોટા ભગત આગેવાની કરતા હોય અને નકટા નશરમાં હોય છે. ધર્મની વ્યાખ્યાઓ પાછા પોતાની રીતે કરીને બેઠા હોય છે, કોઈની વાત માનવા તૈયાર હોતા નથી ગામ આખામાં. અને ઘણા માણસો તો ધર્મ એટલે માત્ર ક્રિયાકાંડને માને, નાવું ધોવું, હાથ ધોવા, આ ખાવું ના ન ખાવું, એટલામાં ધર્મ એમનો સમાપ્ત થઈ જાય છે સોળે બોળેમાં. પણ ધર્મના સૂક્ષ્મ હાર્દને એવો ક્યારેય સમજી શકતા નથી કે ધર્મ શું કહેવાય. એમ આપણાથી બીજાનું બુરું થઈ રહ્યું છે આપણા સ્વાર્થે, એનાથી મોટો કોઈ અધર્મ નથી. આપણી ઈચ્છાઓ, આપણી વાસનાઓ, આપણી મહત્વાકાંક્ષાઓ બીજાને પીડવામાં નિમિત્ત બને છે, તે દેખી તો અધર્મ થાય છે. કોઈને દુખી કરવા પીડવા કે આપણને હક પરમેશ્વરે આપ્યો નથી. આપણે ખાતર, આપણા સ્વાર્થને ખાતર બીજાને આપણે કચડતા હોઈએ છીએ. આ વાતને સત્સંગીઓ સમજતા નથી. સત્સંગીઓ મોટું જાડું તિલક કરવું, ખૂબ સોળે રહેવું, કોઈને અડવું નહીં. આ ખાવું નહીં, એમાં બધો ધર્મ માની લે છે. પછી પોતે દોઢાન હવાયા કરવા, એકદમ આમ પૈસાવાળા થવા, પછી ઝપટ મારે તે કેટલાયના બિચારાના ગરીબના ફોદા કાઢી નાખે, તોય પાછો એનો ધર્મ લોપાઈ નહીં હોય જરાય. એ તો એક દિવસ પૂજા ન થઈ હોય તો ધર્મ લોપાઈ ગયો સમજે છે, બાકી કોકને હેરાન કરવામાં જરાય એને ધર્મ લોપાતો જ નથી. એકાદશીના દિવસે અનાજ ખવાઈ જાય તો સત્સંગીને એમ લાગે કે બહુ મોટું પાપ થઈ ગયું, પણ ખોટું બોલાઈ જાય પોતાના સ્વાર્થ ખાતર એનું એને જરાય પાપ નથી. એનો ધર્મ એવો બધો, હાથ ધોવાનો, નાવા ધોવાનો, આવું થાય છે. ધર્મના સ્વરૂપને ખાસ કરીને સમજો. નીતિમત્તા અને પ્રામાણિકતા જેનામાં નથી એ માણસ રોજ ગંગામાં નાય તો એ ગધેડો કહેવાય. એ માણસ રોજ ધ્યાન ધરે ને મંદિરમાં આવીને હવની મોરી બેહે ને મોટો ભા થઈને ફરે ને કદાચ દહ મંદિરનો દ્રષ્ટિ હોય તો એ કુતરાના મળ જેવો ગણાય. જેનામાં નીતિમત્તા અને પ્રમાણિકતા જ નથી એવા ડોબાથી બીજાને સત્સંગ થાય નહીં ને કોકનો સત્સંગ જાય એને જોઈને. માટે ધર્મના સ્વરૂપને વ્યવસ્થિત સમજતા શીખવું. મનના માનેલા ધર્મ કાયમ લાગતા નથી. ભગવાન સ્વામિનારાયણને ગમતો હોય, ભગવાન સ્વામિનારાયણના એકાંતિક સંતો ભક્તોને ગમતો હોય એને ધર્મ કહેવાય. મૂર્ખાઓએ માનેલો હોય એને ધર્મ ન કહેવાય. અને એવો ધર્મ જ્યારે પોતાથી લોપાઈ જાય ત્યારે એને ક્યાંય શાંતિ ન થાય. ધર્મ જાતા સુખ સર્વે જાય, ધર્મ રહે છે એવા જન્માય, એવા માણસમાં ધર્મ રહે છે. ધર્મ ગયા પછી એને જરાય શાંતિ હોતી નથી, એને પીડા રહ્યા કરે છે. ધંધો કરતા, બિઝનેસ કરતા, લેતા દેતા, કાંઈ પણ પૈસાના ઉદ્યમમાં પોતાથી ખોટું થઈ જાય, કોઈકનું દિલ દુખાઈ જાય, કોઈકનું અણહકનું પોતાની પાસે આવી જાય અથવા આપવાનું હોય તે ન અપાય ત્યારે એને ભયંકર પીડા થાય અને દુઃખી બહુ થઈ જાય કે મેં બહુ મોટી ભૂલ કરી છે. એવા માણસમાં ધર્મ રહે છે. ધર્મનું સ્વરૂપ નિષ્કામી રહેવું, નિર્માની રહેવું, નિર્લોભી રહેવું, નિસ્વાદી રહેવું, ઈર્ષ્યા વિનાના રહેવું એ છે. નકરું નાવું ધોવું એટલો જ ધર્મનો ભાગ નથી. એ ધર્મ જ હોવા છતાંય એનાથી સંતોષ માની લેવાનું કોઈ કારણ નથી. ઘણા લોકો બસ લસણ ડુંગળી ન ખાવા, ગાળેલું જ પાણી પીવું, એમાંથી ભડવીર થઈને ફરે છે. પછી કોકનું માથું ખાય અને લોહી કોકનું અળગણ પીવે એનો એને બાદ નહીં, પાણી ગાળીને પીવે, લસણ ડુંગળી નડે નહીં. બાકી બીજા ન ધારવાના પાછા કેટલાય ધર્મ ધાર્યા હોય જેની કોઈ જરૂરી ન હોય. પણ કરવાનું હોય એ ન કરે. ઘણા માણસો એવા બધા નિયમ લીધા હોય, આપણે દાંત કાઢીને બઠ્ઠા પડી જાય. પાળવાના નિયમ પાળે નહીં. એને શું કોઈ ધર્મી માને સમાજમાં? જેની ક્યાંય સમાજમાં આબરૂ નહીં તેને ભાળે ત્યાંથી હવ લોકો કહેવા માંડે કે આવ ખોટો છે, એણે જેટલું ખોટું કર્યું છે એટલું મલકમાં કોઈએ કર્યું નથી, આની પાસે જેટલા પૈસા બંગલા જે કાંઈ છે એ બધું હરામનું જ છે, હકનું કાંઈ નથી, એવા માણસ પાસે ધર્મી ગણાય? દુનિયા રસાતળમાં જાય કે નહીં? એને ઘરે બધું ખોટા પૈસાનું જ હોય, ફીજય ખોટા પૈસાનું હોય ને, એને ઘરે એસી ખોટા પૈસાનું હોય ને, એના ઘરે છે તે ઢોલિયા ને ગાડલા ને એના બંગલા ને આ બધું, એના ફ્લેટ ને એની બધી વસ્તુ હાવ હરામની જ હોય, બોલો. એ પાછા ભગવાનને આવીને સ્તુતિ કરે ને પ્રાર્થના કરે ને સંતોને પાસે રસોઈયું દે ને ધર્માદા દે ને ગોળ ગોળ ફેરવે આખી દુનિયાને પાછા. હા હા, કાફર સ્વરૂપ કહેવાય આ બધા. આ બધાથી પરમેશ્વર રક્ષા કરે આપણી. મને એવા માણસો ઉપર બહુ ખીજ છે. હા હા, બહુ જ. ભગવાન સ્વામિનારાયણ શું એવું કહી ગયા છે? સ્વામિનારાયણનો સત્સંગી હોય એને તો ભગવાન નજરમાં રહે, અને પરમાત્માના સંતો ભક્તો નજરમાં હોય, એને આ દુનિયાની જાહોજલાલીની સંપત્તિ જ નજરમાં હોય. બસ એને આ દુનિયામાં રૂપિયાવાળાને મોટા ગણાવવું છે, એટલું જ આબરૂદાર રહેવું છે સમાજમાં, એને અક્ષરધામમાં નથી જવું, એને ભગવાનની મૂર્તિનું સુખ નથી જોતું, એને આ લોકની માન મોટાઈ ને પૈસા ને સંપત્તિ એટલું જ સુખ જોઈએ છે, પછી ભગવાનનો આનંદ એને નથી ખપતો. શા માટે ખોટું કરે? શા માટે ખોટું બોલે? શા માટે બોલ્યું ફરી જાય? શા માટે જે પાળવાનું હોય ન પાળે? શા માટે બીજાને ઉલ્લું બનાવે? શા માટે યુક્તિ પ્રયુક્તિ આ બધું શું કરવા? કોના હારું? આમ તો વાત એવી કરે કે આપણે તો ભગવાનને રાજી કરવા, સંતોને રાજી કરવા, અક્ષરધામમાં જવું. આ અક્ષરધામમાં જવાનો રસ્તો હોય છે? બધા વિચારજો તમારા મનમાં, હો, અક્ષરધામમાં કોઈ કરવા દેવાનું નથી. અહીં જે બાદશાહી કરવી કરો, અહીં હાલશે તમારું બધું. તમારે કારણ કે અહીં તો શું છે કે તમે દાન દો ને એટલે બધા દબાય છે, એટલે તમારી વાહ વાહ થાય છે. સ્વામિનારાયણને એ કાંઈ પડી નથી, કારણ કે કરોડો બ્રહ્માંડના પતિ છે, બધું એનું જ છે, એને જીવ શું દઈ દેવાના છે. અને એવા માયિક પદાર્થોથી પુરુષોત્તમ કાંઈ આપણા ઉપર પીગળી જાય એવું છે નહીં. આપણી કોશિશ હોય તો પણ એ મિથ્યા છે. માટે જાગો, તમારા ઘમંડનો ત્યાગ કરો, અભિમાનનો ત્યાગ કરો, ડાયા થઈ જાઓ. જો ભગવાનનો તમને ખપ હોય તો, નહીતર આમ નામ જેવા છો એવા રહો, કોઈ કાંઈ કહેતું નથી. કેમ બોલ્યા નહીં? એ તો બધાને ખબર તો હોય જ ને પોતાના જીવનની, તો ક્યાં પોતાના પાપ તો બધા નજરે દેખાય ને. એ મારે થોડા કહેવાના હોય, હું વાત કરું ને તમને જે નજરે ચડી આવતા હોય એ તમારા હોય. હા હા, મારું દીકરો, હા, એમ થતું હોય અહીંયામાં બોલે અંદરથી ઠોહા મારીને હા પડાવે. હા, સિંહાસનમાં બેઠા એ હા પડાવે. હા, અને પછી પડખેવાળો કોઈ પૂછે તો કે ના, કેમ જે એને શું છે એની આગળ પાછી આબરું રાખવાની હોય ને, પણ હૈયું તો ઘણું હા પાડે. હા, આપણી પાસે જેટલું આપણે ભેગું કર્યું છે એમાં હકનું કાંઈ નથી, કમાણીનું, પરસેવાનું, મહેનતનું કશું નહીં, બધું ચોરી ખાધેલું, મારી ખાધેલું, લોકોનું ઉલ્લું બનાવેલા, આડું અવળું કરીને જ બધું ભેગું કર્યું છે. અને એમાંથી શાંતિ લેવાની, સુખ લેવાનું ને આબરું કમાવાની ને વળી દાન ધર્માદાન સત્સંગ કરવાનો ને બધું એમાંથી ગોલમાલ બધી એમ જ કરવાની, અને પાછા ધર્મવાળા ગણાવવાનું અને સત્પુરુષ પાછા ખોટા અમે જરાય નહીં, ખોટા બધા તમે. કેમ લાગે છે અમારી વાત? આમાં કઈ ખોટું કહું છું? બસ તાર સહેજ ખોટું થઈ જાય પોતાથી, સહેજ જેને ઊંઘ ન આવે, બધું સુખ જેનું જતું રહે, એવા માણસમાં ધર્મ રહેશે. નસરમાં નકતામ રહ્યા કયો જોઈ? હે વાત છે, આપણને તો કોઈ અસર જ નથી. દુનિયા આખી દાંત કાઢે તોય આપણે દુનિયા આખી મૂર્ખ છે એમ કઈ ફરીએ સત્સંગી ખરા ને? સત્સંગી એક વાત તો નક્કી જ કરી કે અમે સત્સંગી એટલે ડાયામ ડાયા એમ. અમે જે બધું ખોટું કરીએ લીલા કહેવાય, બીજા બધા કરે પાપ કહેવાય. આ બધું લીલામાં આવે, સમજ્યા? કેમ છે એની લીલા ગવાય, ઓલાની ગાય કોણ?
એવા જનમાં ધર્મ રહે જે માધ્યમ જાણે મહારાજનું, એવા જનમાં ધર્મ રહે જે માધ્યમ જાણે મહારાજનું. મહામોંઘો મેળ આપ જેનો, એવા જન માં ધર્મ રહે જે માચમ જાણે મહારાજ, એવા જન માં ધર્મ રહે જે માચમ જાણે મહારાજ.
અલા શિક્ષા પત્ર મેં એવું લખ્યું છે કે ધર્મ ને અર્થે ચોરી ન કરવી, એવું લખ્યું કે મારા આશીર્વાદો એ દાન ધર્મ દો દેવા, સમાજની સેવા કરવાય, ચોરી ન કરવી, ખોટું ન કરવું. લખ્યું છે કોણે? લખ્યું છે સ્વામિનારાયણે. તોય તમને શોખ થયા વગર રહેશ? હા હા, એની આજ્ઞા લોપીને આપણા જીવનો સ્વભાવ જોજો. એની જીભમાં પગ દે, એની આજ્ઞા લોપીને પછી એની સેવા કરવાની. આપણે જીવ એવા ડાયા છીએ એની વાત કરવામાં તમને, માટે એનામ ક્યાંથી ધર્મ રહે? એને શ્રીજી મહારાજનું માધ્યમ જ નથી. શ્રીજી મહારાજનું માધ્યમ હોય તો શ્રીજી મહારાજના વચનનું માધ્યમ હોય કે નહીં? મહામોંઘો મેળાપ જેનો, ક્યાંથી થાય સર્વે શિરતાજનું, સર્વના ઉપરી જેની ઉપર બીજો કોઈ નહીં, એવા એક ભગવાન જેને વેદ વેદાંત ગાય છે, શાસ્ત્ર માત્ર જેને સ્તુતિ કરે છે, એવા પરમાત્માની આજ્ઞા જીવ પોતાના ક્ષુલ્લક સ્વાર્થ ખાતર, માન મોટાઈ ખાતર લોપે છે, અખંડ લોપ્યા કરે. નર અમર અમરેશ ને અગમ અગમ ઈશ અજ ને ઘણું, પ્રકૃતિ પુરુષ થી પર રહ્યા, ક્યાંથી મળવું થાય તેને આપણું. આવા મોટા ભગવાન નર અમર અમરેશ ને અગમ કોઈને ના મળે, અજ ઈશ ને એનું દર્શન નહીં, પ્રકૃતિ પુરુષ થી પણ પર છે, એવા ભગવાનને આપણું મળવું ક્યાંથી? એવા પરમાત્માના આપણા પ્રત્યે કૃપા વચનો ક્યાંથી ક્યાંથી મળે? અને એવા ભગવાન સાથે જેનો આત્મા જોડાણો છે એવા મહાપુરુષો પણ એ પરમાત્મા જેવા જ છે, એના વચનો પણ ક્યાંથી, એની સાથે બોલવા મળવાનું ક્યાંથી, એમની આજ્ઞા ક્યાંથી ક્યાંથી મળે? એ બધા માયા પર છે, જેની આગળ આ માયામય દુનિયા હાવ ક્ષુલ્લક છે. એવા ભગવાન, એવા મોટા પુરુષો, એમના વચન, એમનો પ્રેમ, એમની આજ્ઞા ક્યાંથી મળે? એ હોય ક્યાંથી? ક્યાંથી મળવું થાય એને આપણું? આવા મોટા ભગવાન સર્વે ધામના ધામી એ સ્વામી, વળી અનંત બ્રહ્માંડના આધાર, અનંત બ્રહ્માંડના આધાર, ક્ષર અક્ષરના આત્મા પૂરણ સૌને પાર. લ્યો, સર્વધામના ધામી એ એક જ છે, અનંત બ્રહ્માંડ એને આધારે છે, ક્ષર અક્ષરના આત્મા છે, બધાના આત્મા એ છે, ક્ષર વિભાગના અને અક્ષરના પણ. લ્યો, એવા જે પરમાત્મા પૂરણ, ઓમ પૂર્ણમિદમ, બધે જે બેઠા છે અને સૌને પાર છે, એ ભગવાનના વચનો ક્યાંથી મળે એમ સ્વામી કહે છે. આમ જો પરમાત્માને સમજ્યા હોઈએ તો દુનિયાવી ચીજો ખાતર માણસ ઉલટી સુલટી રમે નહીં. તે પ્રભુ પ્રગટ થઈ નાથે ધર્યું નર્તન, એવા પ્રભુના આપણે કહો ક્યાંથી મળે વચન. અહો, એ ભગવાને નર્તન ધાર્યું, એણે શિક્ષાપત્રી લખી, એના વચન આપણને ક્યાંથી મળે? કૃપા કરી આ લોકમાં આવ્યા અને એણે દયા કરીને આજ્ઞાઓ કરી, આમ રહેવું તેમ રહેવું, ક્યાંથી મળે એના વચન? પણ વચનો આપણને તો ધ્યાનમાં જ નથી. હે, આપણને તો આપણો મોભો ધ્યાનમાં છે. એવા મહારાજ જે આપણને મહા મોટો આનંદનો ખજાનો આપવાના છે, એ પરમાત્માના આનંદના મહાસાગરને જીવ એ ક્ષણિક સુખ માટે છોડી દેશે. આ જીવની મોટામાં મોટી નબળાઈ છે ભાઈ, અલ્પ સુખ ખાતર મહા આનંદને જતો કરે છે, અલ્પ સુખ ખાતર માયાના. તરત મૂકી દે ભગવાનની આજ્ઞા. લ્યો, થોડા શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ કંઈક પાર્થિવ સુખ મળતા હોય એમાં મહા આનંદને જતો કર, તરત ભગવાનને ભૂલી અને જીવ માયાના સુખોને અનુભવે છે. હવે એને સુખ શાંતિ ક્યાંથી હોય? એને અહીંયામાં નિરાય ક્યાંથી થાય? કેમ જે ઓળે માર્ગે છે પોતે, એ ગમે એમ કહેશે કે હું મહાન છું, શાંત છું, મને એ આનંદ છે, પણ ન હોય અહીંયામાં. કારણ કે પરમાત્માનો આનંદ તો પરમાત્માના અને પરમાત્માના એકાંતિક ભક્તો સંતોના રાજીપાથી પ્રાપ્ત થાય છે. એ છે ને આપણી હોશિયારીથી મેળવી શકાય એવી ચીજ નથી. આપણી હોશિયારીથી તો આપણે રૂપિયા રળી શકીએ, આપણી હોશિયારીથી લોકોને આપણે ઉલ્લુ બનાવી શકીએ, ગમે એમ કરીને આપણે હારા રહીએ, આ આપણાથી થાય સમાજ આગળ. હો, પણ પરમાત્માનો જે આનંદ છે એ આનંદ તો સહેજ ખોટું કરો ત્યાં ખોરવાઈ જાય તરત જ. એમ લાઈટ જાય અંધારું થઈ જાય, એમ હૈયામ અંધારું થઈ જાય. એમ મહારાજનો આનંદ ન મળે, શાંતિ ન રહે, અંતરમાં ઉદ્વેગ, અંતરમાં પસ્તાવો, અંતરમાં બળતીરા, એનો સતત પોતાને અનુભવ રહ્યા કરે. કંઈક ઇન્દ્રિય અંધકણ જીત્યા હોય તો પણ તે વેગળા થવા માંડે, મોકળા થવા માંડે. કેમ જે ભગવાન અને મોટા પુરુષની અમી દ્રષ્ટિ ફરે અને એ અધર્મ કરવાથી ફરે છે, પછી જીવને કોણ આનંદ આપે? આનંદ સાગર ભગવાનને છોડ્યા પછી જીવ દુઃખના દરિયામાં જ ડૂબકા ખાય છે. એટલે પરમાત્માના વચનો છોડતાની સાથે જીવ દુઃખી થઈ જાય છે. વચનનું પાલન કરો, એવા પ્રભુના આપણે કહો ક્યાંથી મળે વચન. મોટા મોટા ઈચ્છે છે મનમાં આજ્ઞા સારું ઉરમાય, એવા પ્રભુની આજ્ઞા મળવી મોંઘી સહુને સદાય. મોટા મોટા, હે ભગવાન તમે અમને કંઈક આજ્ઞા કરો તો અમે માથા સાટે પાળશું, તમારા વચન ક્યાંથી, એમ ઈચ્છા રાખે છે. એવા ભગવાન કરુણા કરીને આપણને આજ્ઞા કરે કે આમ રહેજો, આમ કરજો, અને આપણે એને કંઈ પણ ગણ્યા વિના મનમુખી વર્તન આપણું ફેરવીએ જ નહીં. આપણને જેમ સુખ આવતું હોય ને ફાવતું હોય એમ જ જીવન જીવે જઈએ, પણ પરમાત્માના વચનને કંઈ આપણે અનુસરીએ કે પાળીએ નહીં, અને વચનો ન પડે એની કોઈ ચિંતા એ પાછા રાખીએ નહીં કે કંઈ નહીં, માફી માગી લઈશું, ભગવાન માફ કરી દેશે. માફી માગવાની ઘણાને ટેવ પડી ગઈ હોય, ભૂલ કરે ને માફી માગે, ભૂલ કરે ને માફી માગે. એટલે આ માફી માગવાની ટેવવાળા માણસો છે ને એ કશું ભગવાનનું માનતા નથી. ભૂલ થઈ ગઈ માફ કરી દેજો, વાતની વાતે ભૂલ થઈ ગઈ. નસરમાને હજાર વાર ભૂલ થઈ ગઈ કહેવામાં કોઈ ઉપાધિ નથી. હા ભૂલ થઈ ગઈ. સમાની માણસ હોય ને, સિદ્ધાંતવાદી માણસ હોય ને, એને ભૂલ થઈ ગઈ એમ કહેતા તો માથું કપાઈ જાય એટલું ઓછું લાગે. મારી ભૂલ થઈ ગઈ એમ કહેતા એ લાખ વાર વિચારે. કોકના છોકરાને પેટમાં સરો ગાળી દઈ રાઈ નાખીને મરી જાય ને એના સગા કે કેમ એમ થયું, ભૂલ થઈ ગઈ. એટલે શું કરવાનું, ભૂલ થઈ ગઈ. બોલો, થોડા દિવસ થાય એટલે એના બાપાના પેટમાં સરો મારી દેવાનો, પછી ભૂલ થઈ ગઈ. લાજી રહ્યો બી શું, એવા બહુ માણસો છો. એમ ભગવાનને કીધા કરે ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. ભગવાન મોટા તે બધી ભૂલ એમને માફ કરી રાખે. જીવનું કામ નથી હવે માફ કરવું. એ જીવ તો ગમે એવા હોય તો અકળાઈ જાય કે ભૂલનું જ કંઈક માપ હોવું જોઈએ. વારી ઘડીએ ભૂલ જીવનમાં એક થાય, બે થાય, આ તો રોજની 10-15 તો એ માપે કહું છો, બાકી માપ જ નથી આપણી ભૂલોનું. તો ભગવાન બહુ મોટા તે આપણો નિભાવ થાય છે, નહીતર થાય નહીં. મોટા મોટા જેની આજ્ઞાની ઈચ્છા કરે છે એને મળતી નથી, તે આજ્ઞાઓ આપણને અહીંયા મળી મૃત્યુ લોકના માણસોને માટે પાળીએ એમ. તે હરિ કૃપા કરી કહે છે વળી વાલેપના વચન, તે પડવા ન દેવા પૃથ્વીએ લેવા ઝીલી અધરથી જન. વાલેપના વચન તે ભગવાન કૃપા કરીને કહે છે અને પૃથ્વીએ ન પડવા દો, અધરથી ઝીલી લો. ભગવાન રાજી થશે. જેમ મોર પત્ની બિંદુ આવતા રતે લીએ છે રસે ભરેલડા, તેનો મયુર થાય તદવત થાય પડતા બિંદુના ઢેલડા. મોર કળા કરે આંખમાં અને બિંદુ આવે અને એ જો ઢેલ આમ અધરથી ઝીલી લે તો કહે છે કે એને મોર જન્મે, નીચે પડ્યા પછી લે તો એના ઢેલડા થાય. એમ ભગવાનના વચનો છે એકદમ પકડી લો, તરત અમલ કરો, મોડું ન કરો કે પછી પાળશું 15 દી પછી, હમણાં મુશ્કેલી છે. ના ના, પાળવા માંડો. ભગવાનની આજ્ઞા પાળવામાં જે મુશ્કેલી છે એ જ તમારી કાયમી મુશ્કેલીનો ઉકેલ છે. પરમાત્માની આજ્ઞા પાળવામાં જે દુઃખ આવે છે ને એ દુઃખની પાછળ જ મહા મોટો સુખનો સાગર હિલોળા લે છે. આપણા મન માયના સુખને પકડી રાખવા સારું ભગવાનના વચન પાળવામાં જે દુઃખ મનાય છે તે અવળી મતી છે, તે મતી સવળી નથી. દુઃખ તો એ રહેવું જોઈએ કે મનાતું નથી, પળાતું નથી. એ બીજી ગણના ન કરો, આને જ ગણનામાં લ્યો. નહીં જેવી તુચ્છ બાબત્યો જે કેવળ દુનિયાવી માન મોટપની અને આર્થિક ઉપર જ આધારિત હોય છે તે બાબતને પરમાત્માના વચનોથી મોટી માની લેવાને મૂર્ખાઈ કરવી નહીં. ભગવાનના વચનો જ સર્વથી ઉપર બિરાજે છે, બીજું બધું એનાથી નીચે. પરમાત્માના વચનોને પાળવામાં જે કંઈ મુશ્કેલીઓ આવે તે મુશ્કેલીઓને મુશ્કેલીઓ ન માનો, એને જ મુશ્કેલીમાંથી નીકળવાનું દ્વાર સમજો. આમ સમજે તે ડાયો છે. તેમ આવતા વચન વાલા તણા ગ્રહી લીએ નર ગરજુ થઈ, તે પુરાણ પામે પ્રાપ્તિ ફરી ફેરવણી રહે નહીં. લો, તેમ આવતા વચન વાલા તણા ગ્રહી લીએ નર ગરજુ થઈ. આમ આવતા વચનને આમ પકડી લે, એમ હેઠે પડ્યા પછી નહીં, આજ કીધું મહિના પછી નહીં, આવતા પકડી લે. તે પૂર્ણ પામે પ્રાપ્તિ ફરી ફેરવણી રહે નહીં એને. આવો મોટો લાભ થાય છે સ્વામી કે છે. સર્વે કામ તેને સાર્યું વળી ધાર્યા સર્વે ધર્મ, નિષ્કુળાનંદ કહે નક્કી થયું જેણે આટલો જાણ્યો મર્મ. એટલે આટલો મર્મ સમજી ગયો કે પ્રગટ ભગવાનના વચનો આવતા મેં તેને જીવનમાં આમ લઈ જ લેવાના. જેમ ચા ને કોફી આવે એમ રકે બીમ નાખ્યા ભેગી ગરમા ગરમ પી જઈએ છીએ કે મોડું થાય છે ઠરી જશે પછી મજા નહીં આવે, એમ ભગવાનના વચનોને બસ ઘરમાં ગરમ જ આચરવા માંડો. મોડું કરો, અમારે ઠરી ગયા પછી મજા નહીં આવે. ચા પીશો તોય એમ આવતા વચનો સીધા જીલો. મર્મ મોટો એ સમજવો મનજી, તેમાં ફેર ન પાડવો કોઈ દનજી. જતને જાળવવા જેમ જાળવે રતનજી, ક્યાંથી મળે પ્રભુ પ્રગટના વચનજી. રાકા જેમ રતન જાળવે એમ વચન જાળવો. મર્મ સમજ્યો, ફેર પડવા દેશો નહીં કોઈ દિવસ. આ ક્યાંથી મળે? વચન ન મળે વાલા તણા, તેમ દર્શન પણ છે દોયલા. તેહ મૂર્તિ મુખોન મુખ મળી, સર્વે કામ થઈ ગયા સોયલા. હા હા, વચન ન મળે, દર્શન તો ક્યાંથી મળે, અને ઈ મૂર્તિ મુખોન મુખ મળી, કે છે પ્રગટ પ્રભુ મળી ગયા આપણને. સર્વે કામ થઈ ગયા સોયલા, બધું કામ થઈ ગયું. આનંદ આનંદ છે. હવે શું બાકી રહ્યું? બેડો પાર થઈ જાય, જો ગળે વાત આટલી ઉતરી જાય તો. પણ આ લોક હૃદયમાં હલવાનો છે. આ લોકની વાત હૃદયમાં નખથી ચોટલી સુધી હલવાઈ ગઈ છે, ફીટો ફીટ. એમાં આ વચનને જાવે જગ્યા નથી, હડીશેલીને બહાર કાઢી નાખે. આપણને તો આઈનું આવરણ થયું છે ને, એટલે ઓલી દિવ્ય વાત મનમાં પહેતી નથી. અંગો અંગ અવલોકીને નખ શીખ જોયા, નાથ નિરીખી. એથી પર નથી પામવું એમ હૈયામાં ધારવું હરખી. એનાથી પર શું જ બીજું? સૌથી મોટી પ્રાપ્તિ ભગવાન છે, અને ભગવાનની પ્રાપ્તિ ભગવાનની આજ્ઞા પાળવાથી જ સુલભ છે. આજ્ઞા લોપવાથી ભગવત પ્રાપ્તિ અશક્ય છે. તો એવી મોટી પ્રાપ્તિને પડી મૂકીને નાની પ્રાપ્તિ ખાતર જે માણસ ભગવાનના વચનોને લોપે છે, એ વન નંબરના મૂરખ. આપણે બધા આમાં બીજાને ક્યાં કોકને કહેવા જવાનું? આપણા ધંધા એવા છે. જે ધારતા રૂપજન જાણજો, નથી આવતું ધ્યાનીના ધ્યાનમાં. જે ધારતા રૂપજન જાણજો, નથી આવતું ધ્યાનીના ધ્યાનમાં. તે પ્રભુ પ્રગટ મળ્યા, શી કસર રહી કહો જ્ઞાનમાં. એવા ભગવાન સાક્ષાત મળ્યા, એને જ્ઞાનમાં શું વળી કસર રહી? જ્ઞાની તેને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન છે, તે વિના બકવાદ બીજે એ જાણજો મોટું ધ્યાન છે. હવે જ્ઞાન પ્રકરણ શરૂ છે. દુનિયામાં માણસ એવું સમજે છે કે આ જ્ઞાની છે, ફલાણા જ્ઞાની છે, ફલાણા જ્ઞાની છે, આ તત્વચિંતક છે, આ ફિલોસોફર છે, આમ છે ને તેમ છે. આડું નવડું ભેળ્યા કરે, ભાષણ ને લેખ લખ્યા કરે, એને લોકો જ્ઞાની કહે છે. જ્ઞાની એને ગણજો જેને પરમાત્માનો અપરોક્ષ અનુભવ હોય. ભગવાન જેને નથી જાણ્યા અનુભવ્યા એને જ્ઞાની કેમ કહેવા? ધૂળના ઢેફાનું જ્ઞાન પ્રદર્શિત કરે, હા, એ બધાને જ્ઞાની કહેલો. આ તો બહુ ચિંતક છે. ખિસકોલી ઉપર એણે 50 પેજનું પુસ્તક લખ્યું, એને જ્ઞાની ગણે દુનિયામાં? આ તો બહુ વિચારવાળો માણસ છે. આ તો ઉકડા ઉપર લખશે 100 પાનાનું પુસ્તક. ઉકડો મળનો થાય છે, દિવસે દિવસે વધતો જાય છે. ઉકડાની આ વિશેષતા છે કે એની આજુબાજુ દુર્ગંધી પસરે. ઉકડા જેવા હોય આવું બધું લખ્યા કરે. પણ પરમાત્માની જેને કાંઈ ગમ નથી એવા મૂર્ખાઓના પાછા સાહિત્ય વાંચ્યા કરે. મૂર્ખાઓ બધા ઘરમાં રાખી રાખીને શું લખ્યું છે કરોળિયા ઉપર? કરોળિયાને જેમ માયામ ભરાઈ પડ્યા હોય એ કરોળિયા ઉપર જ લખે ને. એ બીજું શું લખે? ખબર પડે નહીં બીજી કાંઈ. પાછા આવા લેખકો આવું બધું કેટલું ભરડે, પછી એના મનમાં શું થાય ખબર છે? હવે પરમાત્મા વિશે કંઈ નહીં લખું તો મારી એટલી આમ ઉણપ ગણાય છે, એટલે ગીતા ખોલીને પાછા બેસી જાય. આ શ્લોકમાં આમ કહ્યું છે ને આ શ્લોક, તને શું ખબર પડે? એમાંય કેટલું આમથી આમ ભરડે. ગીતા ઉપર મારું પુસ્તક તમે વાંચ્યું? ભાઈ હું વાંચીને કરવાનું? હું કામ કાગળ બગાડે, પૈસા હું કામ બગાડ્યા છપાવવાના? મૂર્ખ્યા, તને કઈ ખબર પડે? આ તારો વિષય છે, તું લેખક ખરો, પણ જગતની માયાની વસ્તુઓનું પ્રદર્શન કરનારો આ દિવ્ય બાબતો છે. આના અભ્યાસી હોય એ આમાં જાણે, એને લખતા આવડે કે ન આવડે. એ લેખક હોય, કવિ હોય કે ન હોય, પણ પરમાત્માના જે અભ્યાસીઓ છે તે પરમાત્માની બાબતમાં જાણે, એ ગીતામાં ઊંડા ઉતરે, એને ખબર પડે આધ્યાત્મિક માર્ગ જેને ખેડ્યો હોય. ખેડ્યો જ ન હોય એને પાછા લખવા માંડે ફલાણો લેખકને, ફલાણો લેખકને. મને આવે હસવું, જગતમાં એ ખેર ખા ગણાતા હોય, અને આપણને એમ થાય કે હું કામ આ બગાડતા છે, અમથા અમથા સમય ને ટાઈમ બધું. જ્ઞાની તેને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન છે, તે વિના બકવાદ બીજે એ જાણજો મોટું જ્ઞાન છે, એ તો મોટું નુકસાન છે. બોલો, નવરા બેઠા બેઠા ભેંસી ઉપર પુસ્તક લખે, ભારત કા રહેને વાલા હું, ભારત કી ભેંસ ચરાતા હું. ભેંસ આમ હોય ને તેમ હોય, ભરવાડ લોકો એને રાખે છે, એને ચાર આંચળ હોય, બે ઝીંગડા હોય, એક પૂછડું હોય. હવે ભેંસ ઉપર જે લખે છે એ ભેંસ ને ભરવાડ રોજ ચારે લ્યો, શું એમાં વળ્યું? હા, ઘેટું આમ હોય ને તેમ હોય, એના ઉપર ઊંઘ ઉગે કે છે, એનાથી ટાઈટ ન હોય, ઘેટાને એટલે કપડાં પહેરવા પડતા નથી, કુદરતે એને ઊંઘ આપી છે, આપણને નથી આપી માટે પહેરવા પડે છે, એવું બધું ભયડ્યા કરે. તો લોકોને એમ થાય શું તત્વ ચિંતન કર્યું છે એને, એટલે હું કપાળ તત્વ ચિંતન કર્યું, આમાં તો હું મોહી ગયા, એમાં તો પાછા લોકો ફિદા થઈ જાય. હા, અરે શું પુસ્તક વાંચ્યું તમે, હું એમાં વાંચવાનું? ઘણાને વળી ઉર્મી આવી જાય, સ્વામીજી તમે આ પુસ્તક વાંચજો, આને હું વાંચે. લાય હવારમાં નાસ્તો કરશું કાગળ કામ લાગે. જ્ઞાની તેને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન છે, તે વિના બકવાદ બીજે એ જાણજો મોટું ધ્યાન છે. પાછા કવિ બધા ઘરો ઘર પ્રગટ્યા, ઉમળકું આવી જાય એટલે પાદરું કાવ્ય બનાવે, ઠેકાણું મળગર કાંઈ હોય નહીં, એને ઉમંગ આવી જાય. જોજો, તમે કવિ થવાનો શોખ તો લગભગ આમ માણા માત્રને પ્રગટી ચૂક્યો હોય છે, પછી થવાય કે ન થવાય. હા, અડોળું ભયડ્યા કરે, મળ પડે નહીં કાંઈ માલિક હોય, એને એમ કે હું હવે કદાચ નામાંકિત કવિ થઈ જાઉં તો થઈ જાવ એમ. જેણે નથી જોયા નાથને નજરો નજર નહીં ના ભરી, તે કેવા કહેશે શ્રીકૃષ્ણને અટકળને અનુમાને કરી. નથી જોયા જેણે નાથને નજરો નજર નહીં ના ભરી, તે કેવા કહેશે શ્રીકૃષ્ણને અટકળને અનુમાને કરી. એ હું કહેશે એ બિચારો કે હું આવું છે. જ્ઞાન વિના જ્ઞાની નહીં, જ્ઞાન હોય તેને જ્ઞાની કહીએ. સોણે સાધ નથી હરિની તો કેમ જાણશે જાગશે તૈયે. જ્ઞાન હોય તો જ્ઞાની કહેવાય, અને જ્ઞેય તો એક પરમાત્મા છે, પરમાત્મા જેવું કોઈ જાણવા જેવું નથી. જાણવાની ઈચ્છા થાય તો ભગવાનને જાણવા, ઓલું જાણવું ઓલું જાણવું ઓલું જાણવું, એમાં જાણીને શું ફાયદો છે? છે એ બધું, શું એને જાણીને કરશો? એને જાણીને શાંતિ થશે? સફરજન કેમ ઉગે ને કેમ થાય ને કેમ નાશ થાય, એટલે બધું જ્ઞાન મેળવ્યું તે શું શાંતિ થઈ ગઈ? ચીકુ કેટલા દિવસે ચીકોડી ઉપર આવે ને કેટલા દિવસે મોટું થઈને પાકીને પડે, તે શું એ જ્ઞાનથી વળે શાંતિ થાય? જ્ઞાન એક છે પરમાત્માનું, જેને મેળવા પછી માણસ શાશ્વત શાંતિ અનુભવે છે. બાકી કોઈ જ્ઞાનથી માણસ સુખી થવાનું નથી. જેને જે ભણવું હોય ભણે, જે કૂટણા કૂટવા હોય કૂટે, બુદ્ધિ જેમ કસ્યું એમ કસે, છેવટે બધું સત્યાનાશ છે, કાંઈ હરવાળે પામવાનો નથી. માટે જેને ભગવાનનું જ્ઞાન છે એ જ્ઞાની, અને એને જ્ઞાની કહેવાય ને બીજાને કોને જ્ઞાની કહેવો? સોણે સાધ નથી હરિની તો કેમ જાણશે જાગશે તૈયે. સોણે એટલે સપને, સપનામાંય સાધ નથી, ભૂલમાંય તેને જાગે તેવું ખબર હોય. તે જ જ્ઞાની તે તત્વવેતા જેણે પ્રગટ પ્રભુને પેખિયા, તે વિના રખે જ્ઞાની ગણો જેણે હરિ નયણે નથી દેખિયા. આપણે તો બધાય મફતના જ્ઞાની થઈ પડ્યા, અમે થોડું ઘણું ભણીને આમ પાનું હાથમાં લઈને વ્યાસપીઠમાં બે ગયા, બે હાથમાં માળા લગાડીને જાણે જ્ઞાની થઈ ગયા. લોકો આમ તમે અજ્ઞાની છો ને અમે જ્ઞાની, અમે તમને જ્ઞાન દઈ દઈએ, હવે આ જ્ઞાની થઈ ગયા. પાટે સડી ગયા એટલે જ્ઞાની થઈ ગયા, ખબર પડે નહીં કાંઈ.
તે જ જ્ઞાની તે તત્વવેતા જેણે પ્રગટ પ્રભુને પેખ્યા, તે વિના રખે જ્ઞાની ગણો જેણે હરિ નયને નથી દેખ્યા. પરમાત્માનો જેને સાક્ષાત્કાર નથી, ભગવદ અનુભવ નથી, એ માણસોને લોકોને જ્ઞાની કરી નાખવાનું પાછું તાન ચડી જાય છે. અજ્ઞાની થકી વળી સમાજ જ્ઞાની કેવી રીતે થશે? પથ્થરની નાવમાં બેસે કોઈ સાગર તરે? બોલો. આમ વાત છે, જેને એનું જ્ઞાન નથી એ વળી એ બીજાને ભણાવે. બોલો. હા, એ કમાલ કહેવાયો. હોની લોકો તે હોનીના દાગીના કરવાનું જાણે, આમ ઘાટ કરાય આમ ઘાટ કરાય. હવે એની પાસે તમે ઇંગ્લિશ ભણવા બે હોય એને શું ખબર પડે? એ તો તમે ક્યાંક રસ્તે જતા વીટી બીટી ઝડી હોય તો એને જઈને દેખાડો કે ભાઈ સાચું છે ખોટું. એ વેળા આમ ગહીને કહે છે આ તો ભાઈ તાંબુ પિત્તળ છે, હોનું નથી, એને ખબર પડે. પણ તમે કહે છો કે આ ફકરો ઇંગ્લિશનો વાંચીને મને સમજાવો તે એને ન ખબર પડે, એનું એને જ્ઞાન જ નથી. એમ જેને ભગવાનનું જ્ઞાન નથી એ માણસ વળી પાછા ભગવાનનું જ્ઞાન દેવા બેસી જાય બધાય, મારી જેમ દઈ દઈ દુનિયાને જાણે થઈ જાય બધી જ્ઞાની. હા, એવા ઉમળકા આવે અને એ બધા ઉમળકા પાછા અજ્ઞાનમાંથી જ હોય. મજા આવે, બહેન થાય નહીં માઈક આપો એટલે. હા, લોકોને માઈક છોડો માઈક છોડો એમ કરે, પોતે એવો વળી ગયો હોય માઈકે મૂકે નહીં, સમય થઈ જાય તોય કે બોલવા દો મને. ઓલે આપણે તેડાવ્યા જો ને કે 10 કિલોમીટર થી આવ્યો છું, 5 મિનિટ ભાષણ મૂકું નહીં કે 15 મિનિટ. મને ક્યારે તક મળે કે છે બોલવાની? આ બધા મોટા વક્તાઓને તમે કાયમ સાંભળો, મને સાંભળો કે કીધું ભાઈ જીવનમાં ઘણા કષ્ટ અનુભવ્યા છે, એક વધારે શરૂ કર, ભોગવાના છે પછી શું. હવે એને ઉભરો આવી ગયો એ તમારે ઝીલવો જ પડે, બીજું શું થાય, છૂટ્યો જ નહીં. સમજ્યા? ઘરમાં કચરું ભેગું થઈ ગયું હોય શેરીની કોક કચરા પેટી ઝીલવો જોઈએ ને ત્યારે એ હવે લેવો પડે, બાજુવાળો હોય એને ખાતે જાય. ભણેલે ભાયા ન હોય નાથને, અણભણેલે હોય અવલોકિયા. જો વિચારી જીવમાં એમાં જ્ઞાની અજ્ઞાની કેને કયા? ભણેલો હોય વિદ્વાન હોય આમ તેમ બીજું ત્રીજું ગિરવાણ ભાષામાં ભાષણ કરવા માંડે નહીં, વચમાં ઇંગ્લિશે ચડી જાય, ગુજરાતીમાં આવે નહીં, માણા સમજે કે ન સમજે બસ એને તો જેમ આમ 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 માણાને વધારે ખવાઈ ગયું હોય ને કેમ ઉલટી કરે ત્યારે નિરાશ થાય, એમ એને જ્ઞાન આખા પેટમાં ચડી ગયું હોય એમ તંબુરાની જેમ તે સભામાં ઓકે તારે જેને શાંતિ થાય. આપણે ભલે બધા બગડી ગંધાઈ જઈએ પણ એને પછી નિરાશ થાય ઘાસ એમ. ઘણાને જ્ઞાનનું ઓકણ ચડે, સમજ્યા, ઓકવાસ માંડે. લોકોને કામનું છે કે નહીં કામનું કાંઈ નહીં, મારો આફરો તો મટે. હવે આ બધા જ્ઞાની, હવે આનું કરવું હું? જ્યાં હોય દુઃખ ઊભું થાય. જુઓ વિચારી જીવમાં એમાં જ્ઞાની અજ્ઞાની કેને કયા? ભાઈ ભણેલા હોય શું થઈ ગયું? આખું ભાગવત કંઠે હોય તે, આખી રામાયણની ચોપાઈ કંઠે હોય, શું જ્ઞાની થઈ ગયા? વટ પાડી દે હું સંગીતને બોલવાની છટા, તે જાણે મોટો કલાકાર શરમાઈ જાય એમ જવા દેતા હોય, લાખો માણસ ડોલી જાય સાંભળીને, તેથી શું તે જ્ઞાની થઈ ગયા? જ્ઞાની તો જેણે ભગવાનને જોયા હોય એને કહેવાય, કે પરમાત્માનો જેને અપરોક્ષ અનુભવ છે, સાક્ષાત અનુભવ છે. પછી એને બોલતા આવડે ન આવડે, ઓછું બોલે વધુ બોલે, લખતા આવડે ન આવડે, તે કવિ હોય કે ન હોય, વિદ્વાન હોય કે ન હોય, રાગના સુર તાલ જ્ઞાન ખબર પડે કે ન પડે. પણ જેને પરમાત્માનું જ્ઞાન છે, ભગવાન સાથે જેને એકતા થઈ છે, પરમાત્માનો અનુભવ થઈ ગયો છે, એનું નામ જ્ઞાની. જે પહોંચી ગયા છે જ્યાં પહોંચવું ઘટે ત્યાં, સદાય જે આનંદમાં ડૂબ્યા છે, જેને દુનિયાની કોઈ વસ્તુ પરસતી નથી, જેને દુનિયાવી કોઈ આનંદ અડી શકતો નથી, જે એક કેવળ પરમાત્માના આનંદમાં જ 24 કલાક રમ્યા કરે છે, એને જ્ઞાની કહેવાય. આ તો આપણે બધા તો જોવો ને થઈ પડ્યા જ્ઞાની, બધા ઘરો ઘરીને શેરીએ શેરીએ બારે આવેલું છે નહીં, વાંધો નહીં, હવે જોઈ આવું જોઈશ. સમાજમાં બધું જોઈ, હે સમાજમાં ઉંદરડું જોઈ, અને એ રસ્તે મરી જાય તો એને ઉપાડી જનારું કાગડું જોઈ. ખરેખર કાગડો મરી જાય ત્યાં લઈ જવાનું બિલાડું જોઈ. બધી વ્યવસ્થા દુનિયામાં છે, પણ જો આપણે એવું સમજી શકીએ કે જ્ઞાન આને કહેવાય તો આ કથાનો આપણને આનંદ આવે. નિષ્કળાનંદ સ્વામીએ પ્રયાસ કર્યો છે કે સમાજ ભૂલો ન પડે, જ્યાં હોય ત્યાં અંજાય અને જ્ઞાની પણ ન માની લે. જ્ઞાની એને કહેવાય જેને હરિની ગમ છે ભાઈ, બસ જે હંમેશા હરિ ધ્યાનમાં મસ્ત છે, જેને બીજા સંકલ્પો નથી, જગત જેને બિલકુલ હરિ ધ્યાને કરીને વિસરાયું છે, આ જ્ઞાની લ્યો. એવું થવાય આપણાથી ત્યારે સમજવું કે હવે કંઈ જ્ઞાન આવતું લાગે છે. બે ત્રણ શ્લોકો આવડી જાય ને, બે ચાર કીર્તનો આવડી જાય ને, કંઈક રાગ તાલ આવડી જાય ને, એમાં જો ભાષણ કરે ને એમાં સામે વાળા એ તાળીઓ પડી સમજાઈને આવીને, ત્યાં આને એમ થઈ જાય કે હવે હું જ્ઞાની થઈ ગયો છું. મને એક જણે કહ્યું, મને કહે સ્વામીજી મેં શું છે, હવે હું તો રાતે ન્યા આવ્યા, મને કહે તમે બહુ સરસ કથા કરો છો. મેં કીધું હશે તો મને કે કેવી રીતે કથા કરો છો મને શીખવાડો. મેં ભલા મને એ કેમ શીખવાડવું, હું કોઈની પાસે શીખ્યો નથી. મેં કીધું હું તો એમને જવા દઉં. મને કે આમ શીખવી હોય એવી શૈલી, તો મેં કીધું ભાઈ હવે એ તો કોકનું શીખ્યા હોય એની પાસેથી તમે એ કેમ શીખ્યા એમ તમે શીખો, તો મને તો આપણે તો કંઈ એવું કર્યું નથી. કે હું પણ કથા કરું છું અને મારાથી જૂના જૂના બધા મોટા મોટા સાધુઓ એ ભાષણ કરે તાર લોકો તાળીઓ ન પાડે, ને હું જ્યારે ભાષણ કરું તો તાળીઓના ગડગડાટ થાય છે. એટલે મારા જીવનમાં હું કાંઈક કરી છૂટીશ. મને કે હું તો એની હામું નામું જોઈ રહ્યો. મેં કીધું આ શું કરી છૂટશે, અત્યારથી તાળીઓ એને અયમ ઘરી ગઈ, હવે આને બિચારાને અભિમાને પકડી લીધા છે અને મને પ્રશંસા ને તાળીઓ ગમવા માંડી, હવે આ શું કરી છૂટશે. આમ નામ ભાષણો શીખશે, બીજું શું કરે, ચડી ગયો ભાષણોમાં. ભાષણમ ભષણમ મત, હા એમ આને હવે એ હુજ્યું. અને એમાં હવે એને મનાઈ જાય હું જ્ઞાની છું, એ આ નહોતું એ દખ ઊભું થયું. સમજાણું આ બધા દખ કહેવાય. ભણેલે ભાળા ન હોય નાથને, અને ભણેલે હોય અવલોકિયા. જુઓ વિચારી જીવમાં એમાં જ્ઞાની અજ્ઞાની કેને કયા. જ્ઞાની તે જેને ગમ હરિની એમ સમજવું એ સાર છે. નિષ્કુળ આનંદ કહે તે વિના બીજું સર્વે અસાર છે. એક જણે જોડી મને કીધું તમે કેટલી પારણ કરી. મેં કેમ, મેં હતેવી કરી. મને કે તમે કેટલી કરી, મેં કઈ ગણી નથી. મને કે મેં હત્યાવી કરી અને 28 નું કાંઈ થાય તો મને કે ગોઠવી દીજો, ધ્યાનમાં રાખશું. મેં કીધું કોકના ભાઈ ગઈ છે ને તમારી કથા થવાની છે તો થઈ જાય. આમ બધું હાલે, પણ પરમાત્મા એમ કાંઈ ભાષણ જીકે તો હાથમાં ના આવે. અને એવી રીતે પરમાત્મા કેવળ આપણે આમ વર્ણવા માંડીએ છીએ કરીને જ્ઞાની થઈ જઈએ એવું પણ નથી. પરમાત્માનો અનુભવ થવો જોઈએ, એના માટે પ્રયાસ કરો. સારમાં સાર હરિની મૂર્તિ જે, તેમાં જેણે રાખી મન ચિત્ત વૃત્તિ જે, એજી હરિ વિના બીજે રાખે નહીં રતિજી, તે ખરા સંત કહીએ મહાશુભમતીજી. અદભુત છે. સારમાં સાર હરિની મૂરતીજી, તેમાં જેણે રાખી મન ચિત્ત વિના બીજે રાખે નહીં રતિજી, તે ખરા સંત કહીએ મહામતીજી, તે ખરા
ભાયા સંત કહીએ મહામતી.
આ કોઈને એમ થઈ જાય મનમાં કે હું મહાન સંત છું, આમાં શું થાય છે કે આપણા સંતના લુગડા પહેરીને થોડું ઘણું ભણીને પછી ચાર પાંચ ચેલા કરીને થોડું લોકો માનવા માંડે એટલે પાછું એમ થઈ જાય હું મહાન છું. હા, અમારા ઘરની વાતો તમને કરીએ છીએ કારણ કે ઘરનો સત્સંગ છે, કહેવામાં કઈ વાંધો નહીં. એમાં એક બે રૂપિયા વાળા ચેલા થયા હોય તો ગુરુ નું ઊંઘ નો આવે, લોટરી લાગે ને કેમ માણસ નો આવે એમ. એમાં વળી વિદેશ નો કોક જો પાછો માનવા માંડ્યો કે અમારે તો વિદેશ નો જ ચેલો છે, પતી ગયો. અને એને મનમાં એમ થઈ જાય હું ખરેખર મહાન સંત છું, જો હું મહાન સંત ન હોઉં તો આવા બધા મોટા મોટા માણસો મને કેમ માને, એ બધા માને છે એટલે હું મહાન છું. હવે એને એમ કેમ કેવું કે આની એકઈને આધ્યાત્મિક માર્ગની ગતા ગમને છે એટલે તન માને છે. ખરેખરો મુમુક્ષુ હોય જેને અબઘડીય પરમાત્માની જરૂર હોય એ તારી પાસે ઉભો ન રહે. અદભુત વાત છે આ બધી. સારમાં સાર હરિની મૂર્તિ છે, આ વાત પહેલા ગળે ઉતરવી જોઈએ. સારમાં સાર દુનિયામાં આ હારું આ હારું આ હારું આ હારું આ હારું આપણે કહીએ છીએ, લોક સારો પરલોક સારો આ આનંદ વધારે આ સુખ વધારે આના જેવું એકેય નહીં, પણ બધાય કરતા સારામાં સારું જો કાંઈ હોય તો એ ભગવાનની મૂર્તિ છે. પરમાત્મા જેવો કોઈ આનંદ નથી. જીવનનું લક્ષ્ય શું હોય છે? ભગવાન મેળવો કે બીજું કાંઈ? જીવનનું લક્ષ્ય માત્ર એવું જ રાખવું જોઈએ કે પરમાત્મા મેળવવા. બસ પરમાત્મા મેળવવા એટલું જ જેણે જીવનનું લક્ષ્ય કર્યું છે એ માણસ મહાન છે. આમ તો દરેક માણસ એવું માને છે કે જીવનનું લક્ષ્ય છે સુખ મેળવવું, આનંદ મેળવવો. બસ જીવનમાં આનંદ મળવો જોઈએ એમ બધા માને છે, પણ જીવનમાં પરમાત્મા મળવા જોઈએ એમ બધા માનતા નથી. કેમ છે? એને એ ખબર નથી કે આપણે આનંદ આનંદ કરીએ છીએ, આનંદ મળવો જોઈએ, પણ આનંદ પરમાત્મા પોતે છે. પરમાત્મા જ આનંદ છે, પરમાત્મા જ સુખ છે, પરમાત્મા જ પ્રેમ છે. માટે ભગવાન મેળવવા જોઈએ. ભગવાન મળશે ત્યારે જ આનંદ મળ્યો એમ સમજવું. કારણ એવું છે કે બીજા બધા આનંદો અંતે રહેવાના નથી, અને બીજા બધા જે સુખો આપણે સુખો માનીએ છીએ તે સુખ તો અંતે અનેક શોક અને અનંત કડવાશ ઊભી કરનારા છે. માટે પરમાત્મા એક એવું સુખ છે કે જે સુખ મળ્યા પછી ક્યારેય જતું નથી. માટે એ સુખને વળગવું તો બધું આવી ગયું. માટે સારામાં સાર હરિની મૂર્તિ. બસ આ હરિની મૂર્તિને પકડવા માટે સ્વામીએ વૈરાગ્યનું વર્ણન કર્યું. કેમ છે? વૈરાગ્યથી બીજા આપણા બંધનો તૂટે એટલે છૂટા થવાય, છૂટા થયા પછી ભગવાન તરફ ગતિ થાય. માટે વૈરાગ્યને બહુ વર્ણવ્યો સ્વામીએ, વૈરાગ, તીવ્ર વૈરાગ, બૃહદ વૈરાગ. પછી સ્વામીએ ભક્તિ વર્ણવી કે જગતમાંથી આસક્તિ છોડો અને ભગવાનમાં પ્રેમ કરો. જેનામ પ્રેમ હોય એના તરફ આપણું ખેંચાણ થાય છે એટલે ભક્તિ બહુ વર્ણવી. જેમાં એ પ્રગટ પરમાત્માની ભક્તિ ઉપર વિશેષતઃ ભાર મૂક્યો. પછી સેવા રીતિ ઉપર ભાર મૂક્યો કે ભગવાનને ગમતું હોય એમ રહો, એમની જે કાંઈ મરજી હોય એમ એમને સેવો, તમારી મનમુખી સેવા ન કરો. અને પછી ધર્મ ઉપર ભાર મૂક્યો કે ધર્મ નિયમમાં રહો, ભગવાનના વચન પાળશો તો ભગવાનની પ્રસન્નતા થશે. હવે અહીંયા સ્વામી જ્ઞાન ઉપર વજન મૂકે છે. એ જ્ઞાન કોને કહેવાય? તો કે જેને ભગવાનમાં ખબર પડે છે એ માણસ જ્ઞાની. પછી બીજામાં એને પડે કે ન પડે, ભગવાનમાં ખબર પડે એટલે એ મહાન થઈ ગયો, પતિ. સારમાં સાર હરિની મૂર્તિ. મારું માનવું એવું છે કે આખી સાર સિદ્ધિની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પંક્તિ હોય, પ્રાણ, આખા ગ્રંથનો પ્રાણ, તો આ છે સારમાં સાર હરિની મૂર્તિ. જેમ ગીતાજીમાં સર્વધર્માન પરિત્યજ્યમાં અમેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામી મા સૂચઃ, એ શ્લોકને ગીતાનો પ્રાણ કહેવામાં આવે છે, હૃદય. એમ સાર સિદ્ધિનું હૃદય
આ પંક્તિ છે જે આજ આવી. આમ તો આખું શરીર હોય માણસનું, પણ એમાં હૃદય એક જગ્યાએ જ હોય. ખ્યાલ આવ્યો? કોઈ કવિતા હોય એમાં હૃદય એક પંક્તિમાં જ હોય. હૃદય એને કહેવાય કે જ્યાં ઠેસ પહોંચે પછી માણસને જબર તકલીફ થાય. આમ આપણને વાહમ કોઈ ઢીકો મારે ને કોઈ ટાંગા ભાંગી નાખે મરી નહીં, પણ હૃદય ઉપર જો કોક નાખે ઉપાડીને તો ઉપાજ થઈ જાય. એ હૃદયની એટલી કિંમત છે, એને લઈને આખી બોડીની જે કાંઈ ગણો એ કિંમત ગણાય. તો સાર સિદ્ધિનું હૃદય આ પંક્તિ છે, સારમાં સાર હરિની મૂર્તિ. એટલે સાર સિદ્ધિ એ મૂર્તિ જેને સિદ્ધ થઈ એનો બેડો પાર. મૂર્તિ સિદ્ધ કરવાની વાત જે ગ્રંથમાં છે એ ગ્રંથનું નામ સાર સિદ્ધિ. પણ એ મૂર્તિમાં જેણે મનની ચિત્તની વૃત્તિ રાખી, હરિ વિના બીજે રાખે નહીં રતિજી, આપણા ચેતનમાંથી ચેતનાઓ નીકળે છે જેને જ્ઞાન કહેવાય કે વૃત્તિઓ કહેવાય. એ પ્રથમ આપણા અંતકરણમાં પડે છે, મન બુદ્ધિ ચિત્તને અહંકાર. એ અંતકરણ સોસરવી થઈને ચેતનમાંથી નીકળતી એ જ્ઞાન વૃત્તિઓ ચેતનાઓ ઇન્દ્રિયોમાં આવે છે. ઇન્દ્રિયો 10 છે, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિયો. હાથ, પગ, ગુદા, શિશ્ન અને વાણી, જીભ, આ 5 કર્મ ઇન્દ્રિયો છે જેનાથી આપણે કર્મ કરી શકીએ છીએ. હાથથી લેવું દેવું કરી શકીએ, પણ એનાથી જ્ઞાન ન થાય. પગથી ચાલી શકીએ, જ્ઞાન ન થાય. શિશ્નથી મૂત્ર ત્યાગ થાય, બીજો જ્ઞાન ન થાય. ગુદાથી મળ ત્યાગ થાય, જ્ઞાન ન થાય. વાણીથી બોલી શકાય, જ્ઞાન ન થાય. કર્મ કરી શકાય માટે કર્મ ઇન્દ્રિયો. અને 5 જ્ઞાન ઇન્દ્રિયો છે. આંખ, એનાથી આપણને રૂપ કુરૂપનું જ્ઞાન થાય. સાંભળી, એનાથી ટાઢું ઊનું સારું ખરબચડું સુંવાળું એનું જ્ઞાન થાય. નાસિકા, સુગંધી દુર્ગંધીનું જ્ઞાન થાય. જીભ, ખાટું ખારું એનું આપણને જ્ઞાન થાય છે. આ બધી જ્ઞાન ઇન્દ્રિયો છે. કાન, જેનાથી શબ્દનું જ્ઞાન થાય છે. આ 5 જ્ઞાન ઇન્દ્રિયો છે. આત્મામાંથી નીકળતી ચેતના જ્ઞાન વૃત્તિઓ 4 અંતકરણમાં થઈ અને 10 ઇન્દ્રિયો દ્વારે કરી અને જગત સાથે કોન્ટેક્ટમાં આવે છે. અને પછી જગતમાં આવ્યા પછી અનેક રૂપ ધારાઓ ધારણ કરે છે. દાખલો દઉં તો આત્મામાંથી નીકળેલી વૃત્તિ જીભમાં આવે અને જીભ છે એ રસનો અનુભવ કરે છે. પછી સફરજન, કેળા, જલેબી, હાટા એમ અનેક આકારે એ વૃત્તિ થાય છે, અનેક પ્રકારે જીભ દ્વારા. એ પહેલાં 1 હોય આત્મામાંથી નીકળતા, પછી અંતકરણમાં 4 થાય, પછી ઇન્દ્રિયો દ્વારે 10 થાય, ને પછી તો અનંત રૂપ ધારણ કરીને જગત રૂપ બની જાય છે, માયારૂપ થઈ ગઈ. તે વૃત્તિઓને સમેટીને ભગવાનના સ્વરૂપમાં રાખવી અને તમામ વૃત્તિ મૂર્તિમાં રાખવી, એક રતિ વૃત્તિ બારી ન નીકળે એમ મૂર્તિમાં જોડાવું, અને એમ જોડાય એનું નામ મહામતી સંત કહેવાય. ને બાકી તો હજી સંત થવાનું. કપડા પહેર્યા શું, ભણ્યા તો શું, બહુ કથા વાર્તા આવડે તો શું, લાખો લોકો માને તો શું. અરે ગમે તે તમે સંસ્થાપક વ્યવસ્થાપક હુજે એ દુનિયામાં હો, આ સંઘના માલિક કે ફલાણાના પ્રમુખ કે ભલાણું ઢીકડું, તમે આટલા લોકો ઉપકારક કામ કર્યા જે કર્યું તે, પણ આમ વૃત્તિઓ ભગવાનના આકારે ન થઈ જાય ત્યાં સુધી એ ખરા મહામતી સંત નથી. અને એ દશ ન હોય ને એમ ન કરતા હોય તો એ હાવ ભૂલેલા છે, જગતના ભગવાન ગણાતા હોય તોય. આ વાત સમજી રાખજો. ભગવાનને પામવા ઈચ્છતા હોય એને આ વાત સોના જેવી છે, બાકીના કામની નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય.